તારીખ 6/9/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 198 અને 504 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 704.
છેલ્લે પ્રયોજનભૂત વિષય ઉપર ધ્યાન ખેંચ્યું છે, એ સિવાય પણ બીજી સૂચનાઓ આપી છે આ પત્રમાં. કોઈ પણ બીજાઓ ધર્મક્રિયાને નામે જે તમારા સહવાસીઓ શ્રાવક આદિ ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. સંપ્રદાયનો ઠીક અલગ છે આ માર્ગ થોડો, પણ તમે સીધો નિષેધ નહીં કરતા. એ રીતે નિષેધ કરવાથી પ્રાય નુકસાન થાય છે. એમાં પદ્ધતિ એવી છે કે જીવને પોતાને સમજાય સાચું, ત્યારે પોતે જે કાંઈ સંપ્રદાયમાં કરતો હોય એને ખોટું લાગે અને પોતાની મેળે એ સહજ છોડે, એ પદ્ધતિ યોગ્ય છે. પણ કોઈને પદ્ધતિમાં હોય એને છોડાવવા નહીં સીધા, કે તમે આ સામાયિક કરવી છોડી દો, તમે પ્રતિક્રમણ કરવું છોડી દો, તમે ફલાણો ઉપવાસ કરવો છોડી દો, ફલાણી ક્રિયા તમે છોડી દો, એમ નહીં કરવું. કેમ એમ નહીં કરવું? કે બીજું ગ્રહણ શું કરશે? હજી શું ગ્રહણ કરવું એ તો ખબર નથી. કોઈ પણ રીતે આગળ વધવું હોય તો નીચલા પગથિયાને છોડીને ઉપરના પગથિયે પગ મૂકવાનો હોય તો નીચલું પગથિયે છોડે તો કામનું, પણ ઉપરના પગથિયે પગ ન મૂકે ને નીચલું પગથિયું છોડે તો નીચે પડે. એટલે એવી રીતે કોઈને ધર્મક્રિયા કરતા હોય જે તે સંપ્રદાયમાં, એને એનો નિષેધ કરીને છોડાવવી ન જોઈએ. એને જે કાંઈ કહેવું છે તે કહેવું, સમજાવવું છે તે સમજાવવું, એ સમજતા એ પોતે છોડે તો બીજી વાત છે, પોતાની સમજણ છે. એવી પદ્ધતિ છે આમાં. એટલે એમ કહે છે કે તમારા આ લલુજી સ્વામીને પત્ર લખ્યો છે કે જ્યાં શ્રાવકો તમને સાંભળવા આવતા હોય તો તમે સંપ્રદાય છોડીને બેઠા છો, એટલે એ લોકો સંપ્રદાયમાં જે કાંઈ કરતા હોય એને તમે છોડાવો, નિષેધો, આમ નહીં કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ, આ ન કરાય, એમ નહીં કરવું. એ પોતે સમજીને ફેરફાર કરે એ તે જ યોગ્ય છે. હાલ જેણે ઉપાધિરૂપ ઈચ્છા અંગીકાર કરી છે તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. એ વાત એમણે પોતા માટે લખી છે. તમે અત્યારે વ્યવસાયમાં પીડા છે, 24 વર્ષની નાની ઉંમર છે, ધંધા વેપારમાં પણ 4 વર્ષ થયા, કંઈ તરત નીકળાય એવી કંઈ પરિસ્થિતિ નથી, એટલે અમારા માટે કોઈને તમારે કાંઈ વાત કરવી નહીં. માત્ર કોઈ દ્રઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશો. કોઈ આત્મકલ્યાણ કરવાનો બહુ જિજ્ઞાસુ હોય, દ્રઢ જિજ્ઞાસુ હોય, તો એને કેવી રીતે માર્ગ પ્રાપ્ત થાય એ સંબંધેની થોડી વાત કરવી, અને તે પણ તે ઈચ્છા રાખતા હોય તો, એની માગણી હોય તો, એમને પરાણે કોઈ વાત સામેથી લાદવાની નહીં. બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા વિશે સફળપણા અર્થે પોતાને મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય એવી સફળતા પ્રાપ્ત થાય તે માટે મિથ્યા ધર્મ વાસનાઓનો ત્યાગ કરતા શીખજો. ત્રણ ચાર પદ લીધા છે એમાં પહેલી મિથ્યા ધર્મ વાસના. શું એટલે? જે કાંઈ ધર્મક્રિયાનો આગ્રહ થઈ ગયો હોય, એ ક્રિયા વારંવાર કરવાની ઈચ્છા થતી હોય એને ધર્મ વાસના કહે છે. શું એ મિથ્યા ધર્મ વાસના છે? શું કેમ કે એનાથી કોઈ આત્મહિત તો સધાતું નથી. બહુ તો થોડું અશુભ ઘટીને શુભ થાય છે, પણ કોઈ આત્મકલ્યાણ થતું નથી. વિષયાદિકની પ્રિયતાનો, ખાવું પીવું એમાં જે કાંઈ રસ આવતો હોય એ રસ છોડવાનો પ્રયત્ન કરજો. પ્રતિબંધનો ત્યાગ કરતા શીખજો. સમાજ, કુટુંબ અને શરીર પ્રતિબંધ, એ પ્રતિબંધને છોડવાનો, એનું મમત્વ છોડવાનો, એમાં પોતાપણું છોડવાનો પ્રયત્ન કરજો. જે કાંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કાંઈ પ્રિય કરવા જેવું છે નહીં. આત્માનું હિત જ એક પ્રિય થવું જોઈએ. આત્માનું હિત છે એ પરમપ્રિય હોવું જોઈએ એમ કહેવું છે. શું? થોડું નહીં પણ પરમપ્રિય હોવું જોઈએ. શું? અને એ સિવાય બીજું કંઈ પ્રિય કરવા જેવું છે નહીં, કેમ કે બીજું પ્રિય કરવા જશો એટલે અહિત થશે પાછો. આ અમારો નિશ્ચય છે. આ વાત તમે જે વાંચો તે સુગ્ન મગનલાલ અને છોટાલાલને કોઈ પણ પ્રકારે સંભળાવજો આ પત્રની વાત, અને વંચાવજો. યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે, અસત્સંગ એ મોટું વિઘ્ન છે. એટલું કઈ એટલું લખીને આ પત્ર છે એ સમાપ્ત કર્યો છે. ત્યાર પછી છે 504 પત્ર લીધો. પાનું 406 આ જરા ગૂઢ વિષય લીધો છે. કોના ઉપરનો પત્ર છે? પત્ર ઘણું કરેલું તો નામ નહીં હોય એમાં. મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતા હમણાં વિશેષ વર્ત્યા કરે છે. પાડોશી થઈને વાત કરે છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ, વ્યવસાય એટલે પ્રવૃત્તિ, તે ધાર્યા કરતા હમણાં વિશેષ વર્તા કરે છે. આત્મા આત્મામાં છે. આ પ્રવૃત્તિ કંઈક ગણતરી કરતાં કંઈક વધારે થઈ રહી છે, અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી. વ્યવસાયનું બોળાપણું ઈચ્છવામાં આવતું નથી. સામાન્ય રીતે વ્યાપારમાં પડેલા પોતાનો વ્યાપાર વધે એવું ઈચ્છતા હોય છે. એમના માટે એવું નહોતું. એ પોતે સંક્ષેપ કરવા ઈચ્છતા હતા, પણ ઉદય એવો હતો કે વ્યવસાય વધી જતો હતો. એટલે પ્રારબ્ધ અનુસાર છે, કોઈ વેપાર વધારવા માગે ને ઘટી જાય, કોઈ ઘટાડવા માગે ને વધી પણ જાય, એ પ્રારબ્ધ પ્રમાણે છે. પોતે વ્યવસાયનું બોળાપણું ઈચ્છતા નહોતા, તથાપિ પ્રાપ્ત થયા કરે છે એટલે વેપાર વધતો જાય છે. અને એમ જણાય છે કે કેટલેક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે. કેટલાક પ્રકારે એટલે શું? કે પોતે કરી નિબંધન કરેલું કર્મ છે એ ઉદયમાં તે કર્મને અનુસરીને પરિણામ ન થાય, અને આત્માને અનુસરીને પરિણામ થાય એવા પ્રકારે તે વ્યવસાય વિધવા યોગ્ય છે, કે જેથી ફરીને પછી એ વિષય ફરીને નિબંધન થઈને સામે આવે નહીં. સંસારમાં બહુભાગ એમ બને છે કે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય આવે છે, એ જ ઉદયને જીવ અનુસરે છે, મોહથી, મારો ઉદય છે મોહથી, રાગથી અને દ્વેષથી અનુસરે છે, અને ફરીને પાછો એવો ઉદય આવે એવું કર્મ બંધન કરે છે. આમ નામ ઉદય અને બંધ, ઉદય અને બંધ, બંધ ને ઉદય, એનો ચક્કર ચાલ્યા કરે છે. જ્ઞાન દશામાં મોક્ષ માર્ગી આત્માઓ ઉદય આવેલા કર્મને સમ્યક પ્રકારે વેદે છે, એટલે ઉદયને અનુસરતા નથી, પુરુષાર્થથી એ પોતાના સ્વરૂપને અનુસરવામાં વધારે પ્રયત્નશીલ રહે છે, અને એ રીતે એ વ્યવસાય વગેરેનો ઉદય છે એ પ્રકારે વેદવા યોગ્ય છે, કે જેના વેદનથી ફરત ફરી તેનો ઉત્પત્તિ યોગ મટશે, એટલે ફરીને એ ઉત્પત્તિ એની નહીં થાય એવા પ્રકારે વેદવા યોગ્ય છે, અને નિવૃત્ત થશે એટલે નાશ પામશે, એ ઉદય અને કર્મ છે એનો નાશ થઈ જશે. એના ઉપરથી વિચારવા જેવો વિષય છે તે એવો છે કે મેં પૂર્વે કેવા કર્મો બાંધ્યા છે એની મને ખબર નથી, હવે એનો ઉદય કેવા પ્રકારે આવશે એની પણ મને ખબર નથી. એટલે બહુભાગ માણસ ગભરાય છે, કોને ખબર ક્યારે કેવો ઉદય આવે ને આપણું શું થાય એ ઉદયમાં. એવી રીતે બિલકુલ ગભરાવાની જરૂર નથી. જ્ઞાનીઓને આ પ્રકારની પરિસ્થિતિ જોઈને પૂર્વ તૈયારી અભિપ્રાયમાં મુમુક્ષુએ કરી નાખવી જોઈએ, કે ભલે કોઈ પણ પ્રકારનો ઉદય આવે એ ઉદયને હું મારા પ્રયોગનું સાધન બનાવીશ. શું? ઉદયને પ્રયોગનું સાધન બનાવવું એવો અભિપ્રાય અને એવો પ્રયત્ન થવો જોઈએ. પછી ઉદયની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ભલે ને ગમે તેવો ઉદય આવે. ઉદયની જાત અપેક્ષા એ બે જ જાત છે, કાં એક અશુભ જાતિનો ઉદય આવે છે, કાં શુભ શુભ કર્મની પ્રકૃતિ. પ્રકૃતિની બે શુભ અને શુભ બે જાતિ છે, એમાં કોઈ શુભ પ્રકૃતિનો ઉદય કાં કોઈ અશુભ પ્રકૃતિનો ઉદય આવે છે, ત્રીજી તો કોઈ વાત છે નહીં. એમાં શુભ પ્રકૃતિનો ઉદય આવે તો પણ એને અનુસરીને આત્માનું અહિત કરવું નથી, અશુભ પ્રકૃતિનો ઉદય આવે તો એને અનુસરીને પણ આત્માનું અહિત કરવું નથી. બંને ઉદયમાં પોતાની ભૂમિકા અનુસારનો પ્રયોગ કરીને જીવે એ ઉદયને ફરીને એવું જ બંધન થાય એવા પરિણામ ઉદયને અનુસરીને કરવાના નથી. મોક્ષ માર્ગ અનુદય પરિણામ છે, અને જ્ઞાનીના માર્ગમાં ચડેલા મુમુક્ષુઓના પરિણામ પણ ઉદયને અનુસરે એવા નથી. જેમ કે વેદના છે એ ઉદયને અનુસરીને પરિણામ નથી, વેદના છે ઉદયને અનુસરતા પરિણામ નથી. કેમ કે એવો ક્યારે કર્મ બાંધ્યું નથી કે જીવને વેદના, પરિભ્રમણની વેદના આવે, એવું કર્મ એને બાંધ્યું જ નથી. એ તો નવી જ વાત છે. એના માટે તો એ શરૂઆતથી લઈને મુમુક્ષુ આરોહણ ક્રમના જેટલા પગથિયા છે એ બધા જ ઉદયને નહીં અનુસરવાના પ્રયોગો છે, પરિણામો છે. અને એ જ પરિણામ આગળ એનલાર્જ થઈને, ડેવલપમેન્ટ થઈને મોક્ષ માર્ગના અનુદય પરિણામમાં પરિણમે છે. એવી રીતે શરૂઆતથી જ ઉદયને નહીં અનુસરવાનું જે કાર્ય છે એ જુદી જુદી ભૂમિકામાં જુદા જુદા પ્રકારે યોજનાબદ્ધ રીતે જ્ઞાનીઓએ વ્યવસ્થિત કર્યું છે. એ આપણા માટે એ વાતને, એ વિષયને, એ માર્ગને સુગમ કર્યો છે શું. અને એ રીતે પૂર્વે કરેલા કર્મબંધનથી જીવ છૂટી શકે છે. નહીતર એ ઉદય અને બંધન, ઉદય ને બંધનનું ચક્કર ચાલે છે અને જીવ સંસારથી છૂટી શકતો નથી. કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસરસા પરિણામ જેવો પરિણામ કરી શકે નહીં એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. શું કહ્યું, બહુ સારું માર્ગદર્શન આપ્યું છે આમાં, કે કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે. શું એટલે શું, કે કોઈ પરાણે બળ કરીને ત્યાગ કરે, ઉદયથી ભાગે, હું પછી શું થાય, વૃત્તિનું દમન થાય. ઉદય આવ્યો એ ઉદયમાં પ્રયોગ કરવાને બદલે એ ઉદયનો ત્યાગ કરે, અને જોરથી ત્યાગ કરે, બળ કરીને ત્યાગ કરે. આપણે આ છોડી દીધી છે વાત, હે. દ્રષ્ટાંતમાં એમ છે કે તમને કોઈ ખાવા પીવાની ઈચ્છા છે અને એ પ્રકારની વ્યવસ્થા પણ તમારા ઘરમાં છે, ઉદય પણ તમને સાનુકૂળ છે કે તમે જે ઈચ્છો તે ખાઈ શકો છો, એમાં કોઈ તકલીફ નથી. હવે રસ છે એ ત્યાગ કરીને તોડવો કે કેવી રીતે તોડવો, તો મોટા ભાગે શું કરે છે, જે લોકોને પ્રયોગ કરતા નથી આવડતો એનો ત્યાગ કરીને વૃત્તિને દમન કરે છે. એ દમન કરવા જતાં એને જરા કઠણ લાગે છે વાત. એટલે તે નિરોધરૂપ ક્લેશને લીધે, નિરોધરૂપ ક્લેશ કીધો ત્યાં, દમન કરીને વૃત્તિનું દમન કર્યું એટલે ક્લેશ થયો ત્યાં. એ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસરસા એટલે સ્વાભાવિકપણે જેવો પરિણામે પરિણમી શકે નહીં. સહજપણે જે એને નિરસપણું આવવું જોઈએ એવું એ આત્માપણે આવી શકે નહીં ત્યાં. કેમ કે ત્યાં એને સીધો રસ્તો ન લીધો, પોતાની ભૂમિકા અનુસારના પરિણામ અને પ્રયોગથી નિરસતા લાવવી જોઈએ. ત્યાગ કરીને વૃત્તિને દમન કરીને નહીં, એ ઉપાય નથી. તેમ વૃત્તિને છૂટી મૂકીને પણ નહીં, એ પણ ઉપાય નથી. વૃત્તિને છૂટી પણ મૂકવી નથી અને વૃત્તિને પ્રાણે બાંધવી પણ નથી. શું ત્રીજો જ રસ્તો છે એમ કહેવું છે કે જે પોતે એ રસ્તામાં એ રસ્તે ચાલે છે એ રસ્તો બતાવવો છે. હા બોલો. હવે એમાં શું છે, ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કોઈ કોઈને એવી રીતે કહેવું પડે છે. ત્યાગ કરવાની જ્યાં વાત છે ત્યાં ટેમ્પરરી કોઈને એમ કહે છે કે હમણાં તમે ત્યાગ કરીને તમારા પરિણામ જુઓ. શું પણ એ પણ બહુ તીવ્ર ન થતા હોય તો, તીવ્ર થતા હોય એની એવી રીતે પરાણે દમન કરવાની વાત નથી. પણ તીવ્ર ન થતા હોય ને છતાં પકડાતા ન હોય કે રસ કેટલો છે તો એને એમ કહે છે તમે બંધ કરીને જોવો જોઈએ. તો કેટલીક જોરથી ઈચ્છા થાય છે, તમારો રસ કેટલો છે એ તમને જરાક અવલોકન કરવા માટે સમજાશે. એવી રીતે કોઈને કોઈ વખત એવો પ્રયોગ આપવામાં આવે છે અને જ્ઞાની પણ આપે છે, એ વાત આખી જુદી છે. અહીંયા શું કહે છે કે બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તો પણ. એમ દાખલા તરીકે પોતાની વાત એમણે લીધી છે, હવે વ્યવસાયનો ઘેરાવો ઘણો છે, મોટો ધંધાનો પથારો થઈ ગયો છે, હવે એકદમ આ દુકાન છોડીને ભાગ્યા અમે તો, શું નથી જવું દુકાને જાઓ. હં તો કહે છે કે એવી રીતે બળવાનપણે એનો નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે, ત્યાં દબાવવાની વાત નથી વૃત્તિને, આત્મા આત્માપણે પરિણમશે નહીં. પછી વિસરસા પરિણામ એટલે સ્વાભાવિકપણે નહીં પરિણમે ત્યાં. હં એ પરિણમી શકે નહીં એમ લાગે છે. માટે જે વ્યવસાયની જે અનિચ્છાએ પ્રાપ્તિ થાય, જે તે વ્યવસાયની જે અનિચ્છાએ પ્રાપ્તિ થાય તે વેદવી, નિરસપણે એ વેદવી, એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. એ ઉપાય અમને કાંઈક વધારે ઠીક લાગે છે કે એમાં નિરસપણું કેળવવું જ્ઞાન દશા છે, એટલે આત્માને અવલંબીને એ કેળવે છે. મુમુક્ષુએ મુમુક્ષુની ભૂમિકા પ્રમાણે પોતાની ભાવનાનું અવલંબન લેવું અથવા પોતાની વર્તમાન ભૂમિકાનું અવલંબન લેવું, વર્તમાન પરિસ્થિતિનું અવલંબન લેવું, એ પ્રકારે વિશેષ ઠીક લાગે છે. શું છે કે રસ એમનેમ રહી જાય અને ત્યાગ કરવાનો કોઈ અર્થ નથી, એ ત્યાગ સાર્થક થતો નથી, નિરર્થક જાય છે. જે કાંઈ બંધન છે એ તો રસથી છે. તાત્વિક વાત શું છે, બંધ તત્વ શું છે? તત્વ દ્રષ્ટિએ બંધ તત્વ શું છે કે જીવનો જેટલો રાગરસ છે એટલું બંધ તત્વ છે. બહારમાં ઉદય કેટલો છે એની સાથે સંબંધ નથી. તીવ્ર ઉદય હોય તો તીવ્ર રસ આવે એવું કાંઈ નથી, મંદ ઉદય હોય તો મંદ રસ આવે એવું પણ કાંઈ નથી. હા મોટો વેપાર હોય માટે ઘણો રસ આવે એવું કાંઈ નથી, થોડો વેપાર હોય એટલે ઓછો રસ આવે એવું કાંઈ નથી. ભિખારીને ફાટેલી ગોદડીમાં જેટલું મમત્વ હોય એટલું શ્રીમંતને એના ઘર એના વૈભવમાં ન પણ હોઈ શકે. શું એવું જરૂરી નથી, એટલે બહારના ઉદય પ્રમાણે રસ નથી, રસ પોતાની અયોગ્યતાને આધારે છે. કેટલી અયોગ્યતા છે, જેટલી અયોગ્યતા છે એટલો રસ વધારે છે, જેટલો રસ વધારે છે એટલી અયોગ્યતા વધારે છે. શું એટલે રસ નિરસ કેમ થવી અને એની પદ્ધતિ શું છે, યથાર્થ પદ્ધતિ શું છે, આટલું સમજવાનું છે. એટલે બહુ શરૂઆત વાળાનો વિચાર કરીએ તો એને પોતાની આત્મકલ્યાણની ભાવના વશ રસને નિરસ કરવો જોઈએ. કેમ કે રસથી આત્માનું અકલ્યાણ વધારે થાય છે, અકલ્યાણથી એને ડરવું જોઈએ, કલ્યાણની એની ભાવના હોવી જોઈએ, અને એમાં એને જો પરિભ્રમણ દેખાય તો તો નિરસ થયા વિના રહીએ નહીં. મોતને એમાં ભાળે, કોઈ માણસ કોઈ કાર્યમાં મોતને ભાળે તો પરિણામ હટી જાય, એમાં કાંઈ મોટી વાત નથી. જેમ કે ઘરમાં દૂધપાક પડ્યો છે, હવે એમાં કોઈ કારણસર ઝેર ભળી ગયું, પછી ઢેઢ ગરોળની લાળ ભળી કે કાંઈ જીવજંતુ પડ્યું, તમને ખબર નથી, પણ જેને ખબર પડી એને એમ કીધું કે ભાઈ દૂધપાક નહીં ખાતા તમે, તો કે કેમ, ખાવા માટે તો બનાવ્યો છે, તો કે અંદર ઝેર થઈ ગયું છે. હે, એ જે ખાવાનો રસ ઉપડ્યો હતો કે હમણાં ખાઈ લઉં અને સરખો ખાઈ લઉં, સરખી રીતે ખાઈ લઉં, જરા સારી રીતે દાબી લઉં, હા, એ જે અભિપ્રાયને રસ ઉત્પન્ન થયો હતો એ જેવી ખબર પડી કે અંદર ઝેર ભળેલું છે એટલે મોત દેખાણું કે નહીં, રસ ઉડ્યો કે ન ઉડ્યો. એમ આત્મકલ્યાણ છે, આત્માનું અકલ્યાણ છે એ જન્મ મરણના ફેરા કરાવે છે, એ પોતાના રસને લઈને છે. એ રસ છે એ ઝેર છે, અહીંયા પોતાનો રાગ રસ છે એ ઝેર છે. પછી કોઈ પણ ઉદયમાં, આ તો એક દ્રષ્ટાંત ખાવાનો લીધો છે, કોઈ પણ ઉદયમાં જેટલો રાગ રસ છે એટલું ઝેર છે, એ ઝેર જન્મ મરણ કરાવે છે. એ ઝેર દેખાય તો નિરસ થયા વિના હરીએ નહીં. અને જેને ઝેર ઝેર દેખાય એને જ આત્મકલ્યાણની ભાવના છે, જેને ઝેર નથી દેખાતું એને એ ભાવના હજી નથી, એમ સિદ્ધ થાય છે. એટલે એ પ્રકાર કંઈક વિશેષ સમ્યક લાગે છે, એટલે વિશેષ સારો લાગે છે. ત્યાગ કરવા કરતાં બળવાનપણે નિરોધ કરવો એટલે ત્યાગ કરવા કરતાં આ પ્રકાર અમને વધારે સારો લાગે છે. એટલે આ પ્રકારમાં મુમુક્ષુઓને માર્ગદર્શન આપ્યું છે, એ રીતે સત્સંગમાં પણ એ જ પ્રકારે માર્ગદર્શનને પોતે ગ્રહણ કરવું જોઈએ. હવે બીજા પેરેગ્રાફથી પોતે વિષય બદલે છે. કોઈ પ્રગટ કારણને અવલંબીને, હા, રસ છે એ એક એવા પરિણામ છે કે સારું લાગે છે, એમાં એકાગ્રતા થાય છે, રસને લઈને એમાં એકાગ્રતા થાય છે, સારું પણ લાગે છે, અને એ રસના પરિણામ જ્યાં સુધી લંબાય ત્યાં સુધી સમય નીકળી જાય એની ખબર રહેતી નથી, એનું નામ રસ. નિરસપણું હોય ત્યારે સમય લાંબો લાગે, સમય જલ્દી પસાર ન થાય, તો પોતપોતાના ઉદયમાં આ અનુભવ કરી લેવો, જોઈ લેવો અને એ રીતે પોતાના રસને ઓળખી લેવો અને સમજી લેવો. અમારે બજારની અંદર એક શબ્દ વપરાતો હતો, દરેક હોલસેલ માર્કેટની અંદર તો વચ્ચે દલાલ હોય છે, સીધો ગ્રાહકને વેપારી વચ્ચેનો સંબંધ નથી હોતો, અથવા સીધો વેપારી વેપારી વચ્ચે પણ સંબંધ નથી હોતો, વચ્ચે દલાલ હોય છે. એટલે દલાલનો ટેલિફોન એમ આવે કે રૂબરૂ આવે ત્યારે, ભાઈ તમને આ ફલાણું લેવામાં કે ફલાણું વેચવામાં રસ છે એમ પૂછે, તો મારે વાત કરવી છે એમ કે. તમે એમ કહો મને રસ નથી એટલે તમને તમારે વાત કર્યા કરવી હોય જાય. આ ભાષા છે, તમને રસ છે તો કે મને રસ છે તો કે ભાઈ આ મારી પાસે આ ઓફર છે, બોલો આપણે શું કરવું છે. વેપારી તો રસને સમજી શકે એમ કેવું છે, એને પૂછવું પડે એવું નથી. હવે પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે, અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. શું કહે છે? કોઈ પ્રગટ કારણને અવલંબીને, પ્રગટ કારણ શું છે? જીન પ્રતિમા, એ પ્રગટ કારણ છે જે સર્વજ્ઞ સમાન બનાવવામાં આવે છે ધ્યાનસ્થ દશામાં, એ પ્રગટ કારણ છે. એનું અવલંબન લઈને એટલે એના આધારે એ વિષયને વિચાર કરીને, સર્વજ્ઞ સંબંધીનો વિચાર કરીને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને, કેમ કે સર્વજ્ઞો તો થયા જ કરે છે, ભૂતકાળમાં અનંતા સર્વજ્ઞો થયા છે, એવા પરોક્ષ જે થતા આવતા એવા, ચાલ્યા આવતા એટલે થયા કરતા એવા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે. એટલે એમના સમ્યત્વને ઓળખવું જોઈએ એમ કે છે. શું તો એનું ફળ બહુ મોટું છે. અને સમ્યત્વપણે પણ જો ન ઓળખાય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કે સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે પૂજવાનું આત્મા સંબંધી ફળ નથી, એટલે આત્માને કલ્યાણ થાય એવું કાંઈ ફળ નથી એમ અનુભવમાં આવે છે. આ અમારા અનુભવથી વાત કરી છે, વાત જરા ઊંડી છે. શું કહેવું છે એમને? કે જે સર્વજ્ઞ છે એ શુક્લ ધ્યાનમાં બિરાજમાન છે. શેમાં બિરાજેલા છે? શુક્લ ધ્યાનમાં બિરાજેલા છે. બહારમાં એમને કોઈ સાંસારિક પ્રવૃત્તિ નથી, અને ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા છે તો પણ તેમની ઓળખાણ થવી સુગમ નથી. કેમ સુગમ નથી? કે જેમ જેમ મોક્ષ માર્ગના માં સ્વભાવ પ્રગટ થાય છે, ઉપર ઉપરની દશા છે એ દશા વધારે સૂક્ષ્મ દશા છે. સ્વભાવ સૂક્ષ્મ છે અને સ્વભાવ દશા પણ ઘણી સૂક્ષ્મ છે. જેમ જેમ ઉપર ઉપરની દિશામાં જાય તેમ તેમ એ વધારે સૂક્ષ્મતા ધારણ કરે છે. પ્રારંભમાં સમ્યક દર્શન થાય છે, પછી ઉપરમાં સ્વરૂપ સ્થિરતા થાય છે, ઉપરના ગુણ સ્થાનમાં, એનાથી સૂક્ષ્મ છે. એનાથી ઉપર શુક્લ ધ્યાનના પરિણામ થાય છે, એનાથી સૂક્ષ્મ છે. એમ ઉપર ઉપરની દશા એટલી સૂક્ષ્મ છે કે ઓળખવી સહેલી નથી. અને તેથી સર્વજ્ઞનું સ્વરૂપ ઓઘે ઓઘે ભલે માનતા હોઈએ આપણે, તો પણ સર્વજ્ઞનું સ્વરૂપ એવી રીતે સમજાતું નથી. અને ઓઘે ઓઘે સર્વજ્ઞને માનીને આપણે એમની પૂજા ભક્તિ કરીએ છીએ, પુણ્ય બંધ થાય છે, પણ તેથી કાંઈ આત્માને ફળ થતું નથી. આત્મા સંબંધી એટલે આત્માના કલ્યાણ સંબંધી કાંઈ ફળ થતું નથી એમાં, એવો અમારો અનુભવ છે એમ કહે છે. પણ જો સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય, એટલે એમની દ્રષ્ટિ પકડાય, તો એનું ફળ બહુ મોટું છે. એનું ફળ બહુ મોટું છે એટલે એના ફળમાં તમે નિર્વાણ પદ પામો એમ કહે છે. હવે જો સમ્યક દ્રષ્ટિપણે તમે સર્વજ્ઞને ઓળખો, તો તમે સત્પુરુષને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખો. સત્પુરુષને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખવાના છે અને સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખવાના છે. કેમ કે આગળની ઓળખાણ થાય એવી કોઈ પરિસ્થિતિ કેપેસિટી નથી હોતી. શુક્લ ધ્યાનને પરખવાની ને ઓળખવાની કોઈ કેપેસિટી નથી હોતી. એવી પરિસ્થિતિ હોય છે. એટલે સમ્યક દ્રષ્ટિપણે ઓળખો તો સત્પુરુષ પણ ઓળખાય અને સર્વજ્ઞ પણ ઓળખાય. સર્વજ્ઞ પણ ઓળખાય અને સત્પુરુષ પણ ઓળખાય, કેમ કે એ કોમન ફેક્ટર છે બેયમાં. જ્યારે શુક્લ ધ્યાનનો કોમન ફેક્ટર નથી. શુક્લ ધ્યાન પણ સર્વજ્ઞને ઓળખ્યા હોય એવું તો બનતું જ નથી. જો કે તો પછી સત્પુરુષને ક્યાંથી ઓળખશો, ત્યાં તો શુક્લ ધ્યાન છે ને. ત્યારે સમ્યક દ્રષ્ટિપણું તો સત્પુરુષમાં પણ છે, નિગ્રંથ મુનિરાજમાં પણ છે અને સર્વજ્ઞમાં પણ છે. એટલે એક સજીવન મૂર્તિની સમ્યક દ્રષ્ટિપણે ઓળખાય તો ત્રણેય સજીવન મૂર્તિની ઓળખાણ થાય એમ છે. એવી ગંભીર વાત છે એની અંદર. શું આ બધા પત્રો નથી પણ બહુ આગમના ઊંડાણ બધા અંદર હોય ને એવી બધી વાતો એમણે કરી છે ક્યાંક ક્યાંક. હું હવે એમ કે છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ, આ તો અત્યારે નથી કોઈ સર્વજ્ઞ એટલે પરોક્ષની વાત પહેલા લીધી, પણ માનો કે તમે મહાવિદેમાં જાઓ અને પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે વિચારીને અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપણે પણ ન જાણ્યા હોય તો તેનો આત્મ પ્રત્યે ફળ નથી. ત્યાં પણ એ જ વાત છે, પરોક્ષ હોય તો પણ એવી વાત છે અને પ્રત્યક્ષ હોય તો પણ એ જ વાત છે કે એને સમ્યક દ્રષ્ટિપણે તમારે ઓળખવા પડશે. શું સિદ્ધાંત થયો આમાંથી? કે સજીવન મૂર્તિને ઓળખવા માટે સમ્યક દર્શનની ખબર પડવી જોઈએ, સમ્યક દ્રષ્ટિપણે ઓળખવા જોઈએ. એની દ્રષ્ટિ ક્યાં છે આ વસ્તુ જો પકડાય તો જ તમે એને ઓળખી શકો, નહીતર ન ઓળખી શકો. પછી મુનિ હોય કે સર્વજ્ઞ હોય, શું નીચે શું છે કે સત્પુરુષને બીજા ઉદયમાં મેળ નથી, એમની દ્રષ્ટિ સાથે મેળ નથી, અત્યાગ દશા છે બહારમાં. અવિરત સમ્યક દ્રષ્ટિ છે ને એટલે. મુનિરાજને ઘણો બધો ત્યાગ છે પણ સંપૂર્ણ ત્યાગ નથી, ત્યાગ બહુ ભાગ છે, છતાં સંપૂર્ણ ત્યાગ નથી. આહાર આદિને માટે પણ એમને નગર આદિમાં આવવું પડે છે અને કેટલીક બહારમાં શુભ ક્રિયામાં એમને વિકલ્પમાં આવે ત્યારે જોડાવવું પણ પડે છે. સર્વજ્ઞને તો કાંઈ કોઈ એવી બહારની પરિસ્થિતિ જ નથી કે જેથી કોઈને વિભ્રમ થાય કે શંકા પણ થાય. સમ્યક દ્રષ્ટિમાં શંકા થવાની જગ્યા બહુ જ છે, મુનિરાજમાં એ જગ્યા ઓછી છે અને સર્વજ્ઞમાં એ બિલકુલ જગ્યા નથી. તો પણ જીવ ત્રણમાંથી એકને ઓળખી શકતો નથી, એનું કારણ કે એ સમ્યક દ્રષ્ટિપણે ઓળખવાની એની પોતાની યોગ્યતા અને તૈયારી નથી, એમ કહેવા માગે છે. એટલે પોતાની ઊંધી દ્રષ્ટિ છોડવા જીવ જો પ્રયત્નવાન હોય, સવળી દ્રષ્ટિ કરવા માટેનો પ્રયત્નવાન હોય તો એને ઓળખાય. ઊંધી દ્રષ્ટિ એટલે અનેક પ્રકારના મિથ્યા અભિપ્રાયો છે, એ બધી પકડ હોય, પ્રતિબંધોમાં પકડાયેલો હોય, પ્રકૃતિના ઉદયમાં પકડાયેલો હોય, હા એ બધું ઘણી રીતે જીવ પકડાયેલો છે. એમાંથી યોગ્યતાવાન થઈને મુમુક્ષુતા આરોહણ ક્રમ પ્રમાણે આગળ આવ્યો હોય, દૃઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ હોય, પછી અમલીકરણની પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવાની તૈયારી એકદમ હોય, સુનતે હી પ્રયાસ ચાલુ હો જાના ચાહીએ, પોતાને યોગ્ય વાત આવે અને તરત જ એનો પ્રયાસ ચાલુ કરે કે હા આ મારા માટે વાત આવે, તરત જ એનો પ્રયાસ ચાલુ કરે અને અંતરાત્મવૃત્તિ થઈ હોય ત્યારે પેલી અંતરદૃષ્ટિ પકડાય એને, નહીતર અંતરદૃષ્ટિ ન પકડાય, એમ છે. પ્રત્યક્ષની વાત છે ને, પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે એટલે એમની દિવ્ય ધ્વનિ ચાલતી હોય પ્રત્યક્ષતામાં. આમ તો 34 અતિશય હોય છે અરિયંતને, એમાં દિવ્ય ધ્વનિ પણ એક 34 માહિનો જ એક અતિશય છે. શું ઉપદેશ ચાલતો હોય તો એ પ્રત્યક્ષ કારણ છે, એ ઉપદેશને વિચારે, શું એ ઉપદેશને અવલંબે, એટલે એના આધારે પોતે કંઈક વિશેષ આગળ ચાલે, તો પણ સમ્યક દ્રષ્ટિ રૂપણે પણ ન ઉજાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યય ફળ કાંઈ નથી. આત્માને કલ્યાણ થાય એ સંબંધી કાંઈ ફળ નથી, પ્રત્યય એટલે એ સંબંધી કાંઈ ફળ નથી. પરમાર્થથી એટલે વાસ્તવિકપણે તો તેની સેવા કરો, પૂજા કરો કે અસેવા કરો કે પૂજા ન કરો, જીવને કાંઈ જાતે ભેદ થતો નથી, એનાથી કાંઈ ફરક પડતો નથી. એ પૂજા કરે તો એનું ઈચ્છે ને ન કરે તોય એનું ઈચ્છે, એમાં કાંઈ ફેર નથી. અને એવી રીતે સમોસરણમાં કલ્પવૃક્ષના ફૂલથી અને મણિરત્નના દીવાથી પૂજા ભક્તિ ખૂબ કરી છે આપણે, શું પૂજા ભક્તિ ખૂબ કરી છે, કેમ કે ત્યાં માહોલ જ એવું હોય છે. થાય છે શું, જ્યારે દિવ્ય ધ્વનિ બંધ પડે દિવ્ય ધ્વનિ અમુક વખતે ચાલુ થાય, પાછી બંધ થાય, અમુક વખતે ચાલુ થાય, દિવસમાં ચાર વખત ચાલુ થાય. ચાલુ થવાનો નિયમ છે દર છ કલાકે ચાર પ્રહર, ચાર પ્રહર કહેવાય છે દિવસના, બે દિવસના અને બે રાતના, 24 કલાકમાં એક દિવસમાં ચાર પ્રહર હોય છે. એક પ્રહરમાં એક વખત ચાલે, બંધ ગમે ત્યારે થઈ જાય એનો નિયમ નથી. આપોઆપ ચાલુ થાય, આપોઆપ બંધ થાય, ત્યાં સ્વિચ ઓન ઓફ નથી કરવી પડતી. શું હવે એ જ્યારે બંધ થઈ જાય ને ત્યારે જે ઉપદેશ મળ્યો હોય ને એ જ્ઞાનીઓ ખૂબ ભક્તિ પૂજાની કરે. દેવો, ઇન્દ્રો, રાજાઓ, મનુષ્યો, સ્ત્રીઓ, પુરુષો, દેવીઓ નાચે, ભક્તિ ભક્તિ કરે એટલે થોડી ભક્તિ ન કરે. હ એના એની પાસે વાજિંત્રો હોય, એના એને આપણે જેમાં રાગ ઢાળ હોય છે એ બધું હોય, ખૂબ પુણ્યયોગ ઘણો છે ને ત્યાં તો. અને ભક્તિનું વાતાવરણ, માહોલ ચિક્કાર થઈ જાય એટલે ન ખબર પડી એ નાચવા માંડે. ઢોલ વાગે ને બધા કેમ આપણે બધા નાચવા માંડી જાય છે એવું ત્યાં ત્યાં પણ એવું છે. અને એવી ભક્તિ પૂજાને નાતને જ્ઞાનને બહુ કરેલું છે આપણે. આત્મકલ્યાણ સંબંધી એનું કાંઈ ફળ નથી. શું કહે છે, એથી કાંઈ આત્મકલ્યાણ થઈ જતું નથી. શું અને એ તો બધું આ પ્રસંગે તો બધા કરે જ છે ને, નારા લગાવે છે ને ભગવાનના નામના, બધો ચાલે જ છે ને. આજે આપણે રથયાત્રામાં ચાલતું હતું એમ, એ બધું ટ્રેડિશનલ ચાલતું જ હોય છે. એ ત્યાંય થોડું ટ્રેડિશનલ થઈ જાય છે. જ્યારે દિવ્ય ધ્વનિ બંધ થાય ત્યારે બધા ભક્તિના ઉછાળા આવે. દિવ્યધ્વનિ ચાલતી હોય ત્યારે તો પિન ડ્રોપ સાયલન્સ હોય, જ્યારે કોઈ અવાજ પણ ન કરી શકે ને બધા શાંતિથી સાંભળતા હોય ને શાંતિથી સાંભળે એવી એવી એની બહુ જ મીઠી વાણી હોય છે કે જાણે કાનમાં કોઈ અમૃતની ધાર કરતું હોય ને એવું લાગે. ઉઠવાનું મન થાય નહીં કોઈને, કોઈને ઊંઘ પણ ન આવે, જોકાઈ ન આવે, હા, કે કોઈને ભૂખે ન લાગે, તરસે ન લાગે, બધું બંધ થઈ જાય. નહીંતર તો એટલી બધી સંખ્યા છે કે આવાગમન જ ચાલુ રહે, કાંઈ ન થાય, બધા જામી જાય સાંભળવામાં, ઢીમ થઈ જાય, એંગેજ થઈ જાય એકદમ. શું એવી વાણી હોય છે. અને પછી ભક્તિનું વાતાવરણ ચાલતું હોય છે. એ એટલું જોરશોરથી ચાલ, જેટલી શાંતિ હોય છે એટલું જોરશોરથી ચાલતું હોય છે. પણ ઓળખ્યા વગરનું બધું નકામું છે. શું કહેવું છે એમને, કે આ ઓળખ્યા વગરનું બધું નકામું છે તમારું. તમે સત્પુરુષને ઓળખો અને આત્માને ઓળખો, ત્યાંથી આગળ હાલવાનું છે. ઓળખ્યા વગરનું બધું નકામું છે એમ કહે છે. હા, પછી જે મહિમા આવે એ બીજી જાતના ભાવ હોય છે, કેમ કે એની સાથે એ શુભ ભાવ સાથે ઓળખાણનું જ્ઞાન ભરેલું હોય છે. જે સમ્યક દ્રષ્ટિપણું છે એ દર્શન મૂળના અભાવવાળી દશા છે. એટલે કે દર્શન મોહનો અભાવ એટલે નિર્મોહ દશા થઈ. નિર્મોહી દશાનો મહિમા મોહને ના અનુભાગને તોડે છે. નિર્મોહી દશા જ્ઞાનમાં આવી અને એ જ્ઞાને મહિમા કર્યો છે. પછી સ્વભાવ તો એની પાછળ ઢસડાનો, ખેંચાણો છે, પણ ખરેખર તો ભક્તિ અને મહિમા એ જ્ઞાનની પર્યાય થઈ ગઈ ત્યાં. એ જ્ઞાન દર્શન મોહના, પોતાના દર્શન મોહના અનુભાગને તોડે છે એટલે એનું આત્મ પ્રત્યય ફળ છે. ઓલામાં દર્શન મોહ એમને એમ હાજર રહે છે ને ચારિત્ર મોહ ટેમ્પરરી મન થાય છે. પાછો એ દારિદ્ર મોહ પાંગરી જવાનો, એનાથી કઈ બીજો ફાયદો થતો નથી એમ કેવું છે. તેનાથી જાતિ ભેદ થતો નથી, માટે તે કાંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. એ સેવાને જ્ઞાની પુરુષે સ્વીકારી નથી, જ્ઞાની એને એક માર્ગ પણ આપતા નથી કે ભાઈ ચાલો તને એક બે માર્ગ આપીએ છીએ, તું શ્રી પૂજા ભક્તિ કરી આવ્યો ને ભગવાનની, માટે તે તો જિનેન્દ્રની પૂજા ભક્તિ કરીને માટે તને બે પાંચ માર્ક આપી દઈએ. એ જ્ઞાનીને પરીક્ષામાં તો તારા ઉપર ચોકડી જ મૂકી છે, હજી કાંઈ એક માર્ક પણ મળે એવું નથી. એવી વાત છે. શું હા, પેલું એ કરવાની છે. હે હા, નહીં આવે બરાબર. એ પહેલાં પૂજા ભક્તિ કરવા લાગી જાય, નાચવા માંડી જાય, શું કામ લાગે? શાસ્ત્રો વાંચવા માંડી જાય, શું કામ લાગે? જાત્રાઓ કરવા માંડે, શું કામ લાગે? દોડી દોડીને હા એ જ અત્યંત ભક્તિ છે ને, એ અપૂર્વ ભક્તિ છે. જ્ઞાનથી થાય એ જ, એકલા રાગથી થાય એનો કાંઈ અર્થ જ નથી. હા, એકલો રાગ છે એનું કંઈ સાર્થક પણ નથી. એ તો એ રાગ છે એની, એ રાગના સિક્કાની બીજી બાજુ દ્વેષ ઊભો થાય, શું કરશે? જેવો રાગ ખસશે કે દ્વેષ આવ્યા વિના રહેશે ને. જુઓ એનો પ્રત્યક્ષ દાખલો લઈએ. અન્ય મતિમાં પણ બધા પોતાના ભગવાનને ત્રિકાળ વેત્તા માને છે, કે એમની આજ્ઞા વગર પાંદડું હલે નહીં, બરાબર છે? એટલે એ તો ઓઘે ઓઘે તો પોતાના ભગવાનને એ સર્વજ્ઞ માને છે. જેમ જૈન ધર્મમાં જૈન કુળમાં જન્મેલા પોતાના ભગવાનને સર્વજ્ઞ માને છે, એમ બીજાઓ પણ માને છે. એટલે ઓઘે તો બધા સર્વજ્ઞને જ માને છે, પછી પોતપોતાની કલ્પના જુદી જુદી છે. સર્વજ્ઞ સંબંધીની પોતપોતાની કલ્પના જુદી જુદી છે, સાચું સ્વરૂપ તો બેમાંથી કોઈને ખબર નથી, બરાબર છે? હવે અન્ય મતમાં તો પ્રત્યક્ષ છે, કેમ કે ત્યાં તો કલ્પના બીજી બીજી રીતે કરી છે, એને ભગવાનને કરતા માન્યા છે. એટલે જ્યારે પણ કોઈ સરાસર અન્યાય થશે, એવો ઉદય આવશે કે એમાં પોતાનો કાંઈ માંક ન હોય અને છતાં દંડ મોટો ભોગવવો પડતો હોય, ત્યારે એ ભગવાનને માથે નાખશે કે આ ભગવાન નિર્દય છે. કેવો છે? નિર્દય છે, અને જરાય દય આવી મારી. પછી ભાંડે છે એ લોકો, આપણને એમ થાય જો આ રાગ ખસ્યો ને કેવો દ્વેષ આવ્યો, ભગવાનને ભાંડે છે આ લોકો. એવા માણસો જોયા છે, હા તો આવો છે ને તેવો છે ને ફલાણો છે ને ઢીકણો છે, કેમ કે એને કરતા કરતા માને છે, પોતાને બહુ મોટું નુકસાન થઈ ગયું. પછી રાગ ખસીને શું થાય? દ્વેષ આવે. એટલે એકલો રાગ છે એ દ્વેષ સાથે ઊભેલો હોવાથી જરાય સારો નથી, એમ સમજી લેવા જેવું છે. તમને જ ખબર પડે કે આ માણસ અત્યારે મારી પ્રશંસા કરે છે, ઘડીક પછી ગાળ્યું દેવાનો છે, તમને કેટલી વાંસ આવે એ કયો દે. હે, એક માણસ તમારી પ્રશંસા કરતો હોય અને તમારા જ્ઞાનમાં કોઈ માની લ્યો એવી લબ્ધિ છે કે તમને ખબર પડી જાય છે કે આ પાંચ મિનિટ પછી આ જ માણસ ગાળું દેવાની શરૂ કરવાનો છે, એની પ્રશંસા ઉપર તમારું ધ્યાન કેટલું જાય? કાંઈ નહીં. આ એવી પરિસ્થિતિ, એકલા રાગવાળાની આ દશા છે. એ ક્યારે ઊંધો પડીને પાછો દ્વેષ કરશે એનું કોઈ ઠેકાણું નથી. હા આત્મકલ્યાણની ખરી ભાવના હોવી જોઈએ. એટલે માત્ર આત્મકલ્યાણની ભાવના હોવી જોઈએ. ખરી ભાવનાનો અર્થ શું છે? માત્ર. અને વાંધો પડશે પડશે તો. માત્ર આત્મકલ્યાણ એટલે સંસારમાંથી કાંઈ નથી જોતું. હવે જેને આ જગતમાંથી કાંઈ નથી જોતું એને આત્મકલ્યાણની ખરી ભાવના ગણાય છે. પછી આ જગતમાંથી કાંઈક જોઈએ છીએ અને આત્મકલ્યાણ પણ જોઈએ છીએ એને આત્મકલ્યાણની ખરી ભાવના નથી. આમ છે, એ તપાસ માગે એવો વિષય છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે. એટલે ઘણી પ્રત્યક્ષ પરિસ્થિતિ વર્તમાનો એટલે વર્તતી પરિસ્થિતિ ઉપરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષ્મ અથવા કળિયુગ છે. એ સાબિત કરવાની જરૂર નથી, પરિસ્થિતિ સ્વયં એને સાબિત કરે છે અથવા એ વાતને સમજાવી દે છે. કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષ્મકાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવો દુષ્મકાળ કોઈક જ વખત આવે છે. ઊંડાવ સર્પિણી ચાલે છે. ઊંડાવ સર્પિણીમાં શું થાય કે જૈની જૈન ગ્રંથ કે નિંદક ઊંડાવ સર્પિણી જોરા, ઊંડાવ સર્પિણી જોરમાં પોતાના જ શાસ્ત્રનો ની નિંદા કરે, પોતાના જ ગુરુની નિંદા કરે અને પોતાના ભગવાનની પણ નિંદા કરે. આ ઊંડાવ સર્પિણીનું જોર છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે કે અસંયતી પૂજા નામે આશ્ચર્યવાળો હુંડ ધીટ એવો આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકર આદિ કે ગીણો છે એવા તમને બહુ બહુ કરી અનુભવમાં આવે છે. સાક્ષાત જાણે એમ જ ભાસે છે. જે તીર્થંકરે કહ્યું એવું અમને ચોખ્ખું દેખાય છે. હવે જે અસંયતી પૂજા એટલે શું કે જે મિથ્યા દ્રષ્ટિ છે અને ત્યાગી થાય છે એને મોક્ષ માર્ગમાં સંયત નથી ગણ્યા. બહારમાં ત્યાગ હોય એટલે પૂજાતા હોય, ત્યાગને કારણે પૂજાતા હોય, પણ અંદરમાં સમ્યક વે પ્રગટ ન થયું હોય, ચોથું ગુણસ્થાન ન આવ્યું હોય, અવિરત સમ્યક દ્રષ્ટિ ન હોય, છતાં એ સંયતિ તરીકે પૂજાતા હોય એને અસંયતિ પૂજા કહી છે. એ વાત કુનકુંદાચાર્ય દેવે અષ્ટપાહુડમાં પણ એ વાત લીધી છે અસંયતિ પૂજાની. એ અત્યારે પ્રત્યક્ષ જોવામાં આવે છે કે જેના કાંઈ ઠેકાણા ન હોય સમ્યક દર્શન સંબંધી અને તીવ્ર મિથ્યાત ગ્રહિત મિથ્યાતમાં વર્તતા હોય છતાં એની બોલબાલા બોલાતી હોય ધર્મના ક્ષેત્રમાં શું, અને એને બહુ માન ગણીને લોકો હજારો લોકો એને પૂજતા હોય એની પાછળ હાલતા હોય એવો આ કાળ અમને પ્રત્યક્ષ ભાષે છે. કાળ એવો છે, ક્ષેત્ર ઘણું કરીને અનાર્ય જેવું છે. અનાર્ય નથી પણ અનાર્ય જેવું છે કે લોકો માંસાહાર વગેરે જેમ અનાર્ય લોકો કરતા હોય એમ અત્યારે પણ હિન્દુસ્તાન જેવા હિન્દુસ્તાનમાં 90% માંસાહારી જેવો છે. ત્યાં સ્થિતિ છે, ત્યાં અત્યારે આપણી સ્થિતિ છે. પ્રસંગ દ્રવ્યકાળાદિના કારણથી સરળ છતાં લોકસંજ્ઞા પણ ગણવા ઘટે છે. હં, ત્યાં સ્થિતિ છે. આ બહારના જે પ્રસંગો છે બહારના જે દ્રવ્યકાળ ક્ષેત્ર કારણથી સરળ છતાં લોકસંજ્ઞા પણ ગણવા ઘટે છે. એ તો બધા લોકસંજ્ઞામાં ચાલે છે. દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે, બીજો શું ઉપાય? અને એ બહારના દ્રવ્યક્ષેત્રકાળનું આલંબન છોડીને અમારો આત્મા તો આત્માપણું જેમ ભજાય તેમ ભજે છે. પોતે જુદા પડી ગયા છે આ કાળથી, આ દ્રવ્યક્ષેત્રકાળ ભાવથી પોતે જુદા પડી ગયા છે અને એ સિવાય બીજો ઉપાય પણ દેખાતો નથી એમ કે છે. એ રીતે આ પત્ર પણ અહીંયા સમાપ્ત થાય છે.